નમસ્કાર. ઓમ નમઃ શિવાય. જય ત્રિકમાચાર્ય બાબુ. બરડા બ્રહ્મ સમાજના સર્વ ભાઈઓને, સર્વ મિત્રોને હું મયુર ભોગાઈતા ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સંત શિરોમણિ ત્રિકમાચાર્ય બાપુએ લખેલો જ્ઞાન પ્રકાશ નામનો ગ્રંથ, જેમાં એના જીવન વિશેની ટૂંકી માહિતી આપેલી છે, તો પૂજ્ય બાપુની આજે જન્મજયંતિ નિમિત્તે એના વિશે હું બે વાત કરવા માગીશ તમને. સંત શ્રી શિરોમણિ ઋષિ ત્રિકમાચાર્યજીનું ટૂંકું જીવન દર્શન. કોઈ પણ મોટા પુરુષનું જીવનચરિત્ર લખવાનું કામ ઘણું કઠણ છે. તેમાં પણ જેઓ સમજીને સમાય ગયા, અર્થાત જ્ઞાન પામી પોતાની બ્રહ્મકાર વૃત્તિમાં મગ્ન થયેલા હોય, તેવા પુરુષનું જીવન લખવાનું કામ વિશેષ કઠણ થઈ પડે છે. કારણ કે તેઓ પોતાના સંબંધી વાતો બહુ જ થોડી કરે છે, અથવા કરતા પણ નથી. તે છતાં તેમના સંબંધમાં આવેલા પુરુષોએ જે હકીકત જણાવી છે, તે ઉપરથી આ ટૂંકું જીવનચરિત્ર લખવામાં આવેલ છે. ઋષિ ત્રિકમરાયજીના બાહ્ય જીવનમાં આપણે ઘણું જ ઓછું જાણવાનું મળશે, કારણ કે ખરેખરું જીવન તો તેમનું આંતરિક જીવન છે, અને આંતરિક જીવન તો બીજાઓ શી રીતે જાણી શકે. છતાં તેમના સંબંધમાં મળેલી હકીકત ઉપરથી આ જીવન લખવામાં આવે છે. તેમના પિતાશ્રી કાઠિયાવાડમાં પોરબંદર તાબે આવેલ હાલનું કુણવદર રાણા સાહેબના ગોર હતા, અને તેમનું નામ હરિદાસ હતું, અને તેમની માતાનું નામ લાચભાઈજી હતું. તે બંને સહસ્ત્ર ઔદિત્ય યજુર્વેદી બ્રાહ્મણ જ્ઞાતિના છે. તેઓ બરડા પર્વતની હદમાં રહેતા માટે તેમના જ્ઞાતિજનો બરડે બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. અને ઋષિ ત્રિકમાચાર્યજી મહારાજનો જન્મ સંવંત 1920ના પોષ માસમાં થયો હતો. શ્રી ત્રિકમાચાર્યજી કોઈ પણ જાતની ભાષા ભણ્યા નથી, પોતાની માતૃભાષા પણ ભણ્યા નથી, પણ પૂર્વજન્મના ઉચ્ચ સંસ્કારોને લીધે 20 વર્ષની વયે તેમને સ્વાભાવિક વૈરાગ્ય પ્રાપ્ત થયો. આ જગત અને જગતની વસ્તુઓ તેમને અસાર ભાસવા લાગી, અને તેથી તેઓ ગૃહ બહાર ધજી કોઈ તીર્થસ્થળ તરફ ચાલ્યા ગયા હતા. તેમનો વૈરાગ્ય શુદ્ધ અને ઉચ્ચ પ્રકારનો છે, કોઈ પણ પ્રકારના દુઃખથી નહીં પણ જ્ઞાનથી પ્રગટેલો છે. એમ જ્યારે તેમના માતા પિતાને લાગ્યું, ત્યારે તેમના માતા પિતાએ તથા ભાઈઓએ તેમને પાછા બોલાવ્યા અને તેમનું સારી રીતે રક્ષણ કર્યું. તેઓ પણ પોતાના ભાઈઓને ખેતીવાડીના કામમાં મદદ કરતા હતા. તેઓના પત્ની સંવંત 1957માં મૃત્યુ પામ્યા હતા. તેમને વંશમાં કોઈ છે જ નહીં એમ કહેવાય છે કે તેમનું આયુષ્ય 50 વર્ષનું હતું, પણ પોતે પોતાના યોગબળ તથા તપોબળથી વધારીને તે 60 વર્ષનું કર્યું છે, અને સંવંત 1980માં લગભગ 60 વર્ષ પૂરા થશે એમ તેઓ માને છે કે તેમને જ્યાં સુધી ઈચ્છા હશે ત્યાં સુધી તેઓ આ દેહને ટકાવી રાખશે. એક વખત આ મહાન પુરુષ ગિરનારમાંથી ઉતરી દ્વારકા જઈ મોટા ઘાટ પાસે સાક્ષી ગોપાળની ગુફામાં રહ્યા હતા. તે પોતે યોગમાં કોઈક વાર એટલે સુધી આગળ વધી જતા હતા કે તેમને પોતાના શરીરનું જરા પણ ભાન ન રહેતું, અને જીવન માત્રની ઈચ્છા પણ નષ્ટ થઈ જતી. તેમણે સંવંત 1964માં પોતાના તપોબળથી પોતાનું જીવન બ્રહ્મ અગ્નિમાં હોમી દીધું હતું, પણ વિપ્ર નરભેરામ માસ્તરે દીનતાપૂર્વક ઘણી આજીજી કરી ત્યારે તેમણે તે જીવન ટકાવી રાખ્યું. વળી સંવંત 1969માં પાછો એવો જ બનાવ બન્યો હતો. તે વખતે બરડાના ડુંગરમાં આભપરા માથે શરીરને તપોબળથી ઓમી દીધું હતું, પણ તેમને ભાણવડના ભગત દવારામની જગ્યામાં તેડી લાવવામાં આવ્યા હતા. ત્યાં વળી વલ્લભદાસ, ગોકળદાસ તથા વિઠ્ઠલદાસે ઘણી જ દીનતાપૂર્વક શરીર ટકાવી રાખવા અરજ કરી, ત્યારે તેમણે પોતાના દેહને ટકાવી રાખ્યો. ત્રીજી વાર સંવંત 1974માં ગીરમાં તપોબળથી પોતાનું શરીર તેમણે હોમી દીધું હતું. ત્યાં પટેલ મુરુ તથા પટેલ સાજણે ઘણા જ કાલાવાલા કરી તેમને જીવન ટકાવી રાખવા અરજ કરેલી, અને તે ઉપરથી તેમણે શરીરને ટકાવી રાખ્યું. છેવટે સંવંત 1975માં તપોબળથી પોતાના શરીરને આભપરાના ડુંગર માથે હોમી દીધું, પણ વિપ્રકર્ષણજી ધનજી તેમને તેડી લાવ્યા અને જીવન ટકાવી રાખવા ઘણી જ દીનભાવે અરજ કરી, કારણ કે આવા પુરુષના દેહ પ્રાણી માત્રને માટે કલ્યાણકારી છે. તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં બોલ્યા ચાલ્યા વિના કે કોઈને બોધ આપ્યા વિના પણ ઘણી સારી અસર કરે છે, કારણ કે તેમના દેહ મન અને આત્મામાંથી શુભ પરમાણુઓનો પ્રવાહ નિરંતર વહેતો જ હોય છે. પવિત્ર જીવન એક સુગંધી પુષ્પ જેવું છે, જે તેના સંબંધમાં આવનારને પોતાની સુવાસ આવ્યા વિના રહેતું નથી. આમ એમના બાહ્ય જીવનની ઘણી જ અપૂર્ણ અને ટૂંકી રૂપરેખા છે. તેમણે કોઈનો સંગ કર્યો નથી કે કોઈની પાસેથી ઉપદેશ લીધો નથી. પોતે પોતાની મેળે અંદરથી જ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે, કારણ કે આત્મા સ્વરૂપે અનંત જ્ઞાની છે. અંદરના જ્ઞાન ઉપર લાગેલા પડળ દૂર કરવાને બાહ્ય શુભ નિમિત્તોની જીવોને જરૂર પડે છે, પણ જેમના પડળ પૂર્વે ભવના યોગાભ્યાસથી અથવા તપોબળથી નાશ પામ્યા છે તેઓ બાહ્ય સાધનો વિના પણ અંતર્જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેઓ ઋષિઓના અનાદિ ધર્મ પ્રમાણે પોતાનું જીવન રાખે છે. તેઓ કદાપી પણ ધર્મ ભ્રષ્ટ થયા નથી. તેઓ મોટે ભાગે આલેચ બરડા ડુંગર અને ગિરનારના ડુંગર ઉપર જ વિચરતા હતા અને ત્યાં પણ સર્વસંગરહિત થઈ એકાંતમાં બેસતા હતા. કોઈ પણ પદાર્થ કે પાણી સરખું પણ સાથે રાખતા ન હતા. તેમ કોઈનો આશ્રય શોધતા નહીં અને અર્ધપંચીઓ પહેરતા અને અર્ધપંચીઓ ઓઢતા હતા. પ્રાચીન કાળમાં જેમને ખરા ત્યાગી કહેવાતા હતા તેવા આ પુરુષ વિરક્ત, અવાચક, નિરાશી, નિર્વાસનિક અને નિર્દોષી છે. તેમણે કોઈ પણ પદાર્થ તોડીને કે પુરુષાર્થ કરીને પોતાના દેહનું રક્ષણ કર્યું નથી. કોઈ દયાળુ મનુષ્ય વસ્ત્ર આપે તો અર્ધું પોતે પહેરતા અને અર્ધાની ગાત્રી વાળતા હતા. કોઈ શ્રદ્ધાળુ દયાળુ સજ્જન ભિક્ષા તરીકે તેમને ફળ ફૂલ ભાજી દૂધ આપવા જાય તો તેમાંથી પાશેર જેટલું ભિક્ષાન લેતા હતા અને આ રીતે ક્ષુધાની નિવૃત્તિ કરી પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. કોઈ પણ પ્રકારનું મિષ્ટાન કોઈ આપે તો તે લેવાની ના પાડતા હતા. કોઈ સદગૃહસ્થ તેમને શહેરમાં કે ગામમાં લઈ જાય તો ત્યાં 5-7 દિવસ રહી પાછા જંગલમાં ચાલ્યા જતા હતા. કોઈ પણ બાહ્ય ક્રિયા કે સાધન તેમને આવડતું નથી અને કોઈ પાસેથી તે શીખ્યા પણ નથી. બાહ્ય વસ્તુઓ ઉપરના વૈરાગ્યને લીધે અંદરનો દીપક પ્રગટ થયો છે અને તેથી તેઓ સર્વદા બ્રહ્મવૃત્તિમાં લીન રહે છે. તેમના શરીરના નિર્ભાવ અર્થે જો કોઈ શ્રદ્ધાળુ મનુષ્ય પાસેથી ભાજી ખવરાવે, પાશેર ભાજી ખવરાવે તો તે ગ્રહણ કરે છે, નહીં તો પોતાની વૃત્તિમાં એકચિત્ત રહે છે અને એકાંતમાં પડ્યા રહે છે. કોઈ શ્રદ્ધાળુ મનુષ્ય આગ્રહ કરીને જ્યાં લઈ જાય છે ત્યાં જાય છે અને તે આસન માંડી આપે તે પર બેસે છે અને કોઈ પ્રશ્ન પૂછે તો યોગ્ય જવાબ આપે છે, નહીં તો પોતાના ધ્યાનમાં જ મગ્ન રહે છે. તેમણે અત્યાર સુધીમાં પોતાના અનુભવથી તથા તપોબળથી જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે તે જ્ઞાનનો ઘણા લોકોને લાભ મળે તે હેતુથી ઘણા સજ્જન પુરુષોએ તેમને પોતાનું જ્ઞાન પુસ્તક રૂપે બહાર પાડવા વિનંતી કરેલી હતી. તે વિનંતી યોગ્ય લાગવાથી તેમણે સ્વીકારી છે અને પોતે ભણ્યા નહીં હોવાથી પોતાને જે કંઈ કહેવાનું હતું તે તેમણે બીજા પાસે લખાવ્યું છે. તેમાં તેમણે પોતાનો અનુભવ તથા તપોબળ દ્વારા મેળવેલા જ્ઞાનનો સાર જણાવ્યો છે અને આ જ્ઞાન પ્રકાશનું પુસ્તક જેવો જગતની સેવામાં રજૂ કરતા એવી ઈચ્છા રાખે છે કે મનુષ્યો પ્રયત્ન કરી પોતાના પુરુષાર્થ વડે આ જ્ઞાન પ્રાપ્ત કરી તે પ્રમાણે વર્તશે તો અનેક ભ્રમણાઓમાંથી છૂટી પોતાના જન્મને સુધારી શકશે અને જન્મનો ફેરો સફળ થશે. તેમનું જીવન આપણને બોધ આપે છે કે જ્યાં ખરી પવિત્રતા છે, જ્યાં વાસનાઓનો અભાવ છે અને જ્યાં નિરાશ્રમીપણું છે, ટૂંકમાં જ્યાં ખરો વૈરાગ્ય છે ત્યાં અંદરથી સ્વયં એવું જ્ઞાન પ્રગટે છે. તેવા મનુષ્યને બાહ્ય નિર્મિત તો શોધવા પડતા નથી. કુદરત તેને અનુકૂળ બને છે અને સર્વ સંયોગો તેના વિકાસને સહાયભૂત થાય છે. તેઓ પોતે જણાવે છે કે કોઈ મનુષ્ય પ્રાણીને સ્વાર્થ થાય તો અમને જગાડજો, પણ આ માયારૂપી મસાણમાંથી, અજ્ઞાનરૂપી નિદ્રામાંથી જગાડવા છતાં કોઈ જાગ્યું નહીં. જન્મ અને મરણરૂપી માયાના મસાણમાં અનેક પ્રકારની ભૂખરૂપે ભૂતો અનેક પ્રકારની કામનારૂપી ખપ્પર લઈને 14 બ્રહ્માંડમાં ભમ્યા કરે છે. તેમાં પંડિત, પુરાણી, ફકીર, ઓલિયા, સિદ્ધ સમર્થ, રાજા કે રૈયત કોઈ પણ નિસ્વાર્થી દેખાયું નહીં અને જ્યાં સ્વાર્થ છે ત્યાં ધર્મ કે નીતિ રહેતી નથી. તેથી તેમાં કોઈ વિરક્ત કે અવાચક, નિરાશી કે નિર્વાસિક કે નિર્દોષ દેખવામાં આવ્યું નહીં. મારી 70 વર્ષની વય છે, તેમાં 45 વર્ષ સુધી મેં શોધ કરી પણ કોઈ પાત્ર મળ્યું નહીં. મેં જગતમાં જન્મ લીધો છે તો જન્મ મરણની માયારૂપી મસાણમાંથી, કોઈ અજ્ઞાનરૂપ નિદ્રામાંથી જાગે તે હેતુથી તેવા પુરુષને વાસ્તે આ પિંડ બ્રહ્માંડ શોધીને 3 કાળ તથા ઉત્પત્તિ, સ્થિતિ અને લય સંબંધી જે જ્ઞાન મેં તપોબળથી તથા અનુભવથી પ્રાપ્ત કર્યું છે તે માયામાંથી છૂટવા ઈચ્છતા પુરુષોને વાસ્તે મારો દેહ છૂટવા પહેલા આ જ્ઞાન પ્રકાશરૂપી ગ્રંથ તરીકે પુસ્તક આગળ મૂકતો જાઉં છું. સંત શિરોમણી ત્રિકમાચાર્ય બાપુની જય હો. જય શ્રી કૃષ્ણ.